એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગુજરાતી ઓડિયો બુક્સ. એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત ગુજરાતી નિબંધ સંપદામાં આજનો નિબંધ છે એક પ્રેમ કથા પૈસા પર આધારિત, ચંદ્રવદન જી મહેતાની કલમે, ઓડિયો પઠન કૃષ્ણ વ્યાસ. આ લેખરાજ જેવો ચાલાક ચોર બીજે મળવો મુશ્કેલ, અને દમ ભી એટલો કે સૌ કોઈ એને સાધુ સજ્જન સેવાપરાયણ વ્યક્તિ જ માને. આવો મનાવવાની કળામાં કેટલાક ભારે પારંગત હોય છે એમાંના આ લેખરાજ. પાકટ ઉંમરે સુંદર પત્ની પરણી લાવેલા, દેખાવડી અને જેટલી દેખાવડી એટલી જ ખર્ચાળ, સાડી સેન્ટ અને ઠઠેરાની શોખીન, એટલે છૂટથી પૈસા વાપરવા જોઈએ. લેખરાજ ચોરી કરવામાં કુશળ, જાદુગર તો પ્રેક્ષકોના ગજવાની વસ્તુઓની અદલાબદલી કરી આપે, પણ લેખરાજ સામે વ્યક્તિના ગજવામાંથી વસ્તુ એના પોતિકા ગજવામાં સહેલાઈથી સેરવી શકે એમાં ક્યાંય જાદુકળાનો કસબ નજરે પણ ન આવે. હાથ ચાલાકી એ પ્રકારની, પોતાના સ્વાર્થ માટે સામી વ્યક્તિને વિશ્વાસમાં લેવાની યુક્તિ ખરી, અને એ ચોર કેવળ બીજાના ગજવામાંથી ચોરી જ નહીં કરતો, એનું ક્ષેત્ર હંમેશા વિશાળ જ રહેવાનું. એક જાણીતા દાખલામાં તો એણે એવો વિશ્વાસ પેદા કરી 2-3 લાખના હીરા જ ભારે કિંમતે વેચી આપવાની યોજના ઘડેલી. એમાં લેવેચની વાત તો થાય ત્યારે ખરી, વચગાળે પેલા હીરાનું પડીકું જ ક્યાંક ગાયબ થઈ ગયું એની જ કોઈને સમજણ ન પડી. ભૂલમાં ક્યાંક રહી ગયું, રસ્તે પડી ગયું, કોઈકે ખિસ્સું કાતર્યું, હાથમાંથી સરકી ગયું. 2 દિવસ થયા, 12 દિવસ થયા, પણ એ પડીકાનો પત્તો જ ન મળ્યો, તે ન જ મળ્યો. જાત જાતની વાતો વહેતી થઈ ગઈ. આવા જુદા જુદા ક્ષેત્રમાં જેવી જણસ તે પ્રમાણે તેની ધાપ મારવાની કુને. આમ એ ઠીક ઠીક રકમ એકઠી કરી શકતો, એની ધર્મપત્નીને પણ ખપજોકી વાપરવા આપી શકતો. મહિના માસમાં આમ તેમ ટ્રેન પ્રવાસ, ક્લબ મંડળોમાં, સારા ઘરમાં ને ભોજન સમારંભોમાં, લગ્ન મહોત્સવમાં ઠટ જામી રહેતી. દુકાનોમાંથી 2-3 વાર સારો હાથ પડી જતા મહિને સરેરાશ કમાણી સારી રહેતી. વર્ષભરમાં હીરા જેવા નંગોની મોટા સટોડિયા સાથે સટ્ટામાં ભાગ રાખવાથી કમાયા તો કમાણી, ખોટમાંથી આપવામાં ગલ્લા તલ્લા, એમ ઠીક ઠીક તડાકો પડી જતો, એમ જ એનો જીવન નિર્વાહ સંસાર ચાલતો. એક દિવસ એના ઘરના બારણાની ઘંટડી વાગી. ઉઘાડ્યું તો જોયો કે કોઈ અજાણ્યો પુરુષ. મળતા વેત જ કહે છે, કાલે તમને સારો હાથ પડ્યો, તમે માનતા હશો કે તમે એકલા જ છો અને પાકીટ તફડાવ્યું, પણ હું જોતો હતો તે પહેલાં આટલા દિવસ અગાઉ આ તારીખે તમે આટલી ધાપ મારી. બોલો, આ બાબત છાની રાખવા માટે તમે મને શું આપવા તૈયાર છો? તમે ત્યાં હાજર હતા? વાત સાચી છે કે નહીં? પાકીટનો રંગ પણ કહું કહેતા હોતો, અંદરથી આશરે કેટલું નાણું મળ્યું તે પણ કહું કહેતા હોતો. બેસો તો ખરા. ના, હું ચર્ચા કરવા નથી આવ્યો. મારું મોં બંધ રાખવા માટે મને શું આપો છો, અથવા લાંબી ચર્ચા શા માટે? મને 2000 આપો. 2000 વધારે છે, એટલા તો હું સમગ્ર ધંધાનો વિચાર કરીને કહું છું, મને રોકડા જોઈએ. કાલે આ વખતે આવશો તો આપીશ. ના, મને તમારો ભરોસો નથી. તમે મારી પાછળ જાપતો રાખો, અહીં તો કોઈ બીજાને બોલાવી રાખો. હું 4 દિવસ રહીને તમને ફોન કરીશ, ત્યારે સ્થળ અને સમય તું તરત જ જણાવીશ. મારું નામ પરિમલ. મારું એ સાચું નામ જ છે એમ તો તમે નહીં જ માનો સાહેબજી? એટલું કહીને ચાલ્યો ગયો. અને લેખરાજ સામાન્ય રીતે તો ઊંડા વિચારમાં પોતાના સ્વાર્થ સિવાય ન ઉતરી જાય, પણ પરિમલના જવાબ બાદ એ ઊંડા વિચારમાં મગ્ન થઈ ગયો. 4થે દિવસે ફોન આવ્યો. ફોન એટલા નજીકથી કર્યો હતો કે 5 જ મિનિટમાં બહાર અમુક દુકાનના થાંભલે પાસે મળવું, રૂપિયાની થપ્પી આપી દેવી, લાંબી વાતચીત નહીં કરવાની, અને એમ જ કામ આટોપાઈ ગયું. પણ આ વાત પત્યા બાદ લેખરાજને શાંતિથી ઊંઘ ન આવી. જ્યારે જ્યારે એ ચોરી કરતો ત્યારે 2-3 દિવસમાં અને કંઈક વારતો તે જ દિવસે પરિમલનો ફોન આવતો. એ કહેતો કે તમે જે પેલો હાથ માર્યો છે એ સાહસમાં હું સાક્ષી છું, તમે આ સ્થળે ફલાણી જાતની વ્યક્તિ પાછળ પડી એને આ જણસ ઉઠાવી છે. હવે આમ 4-5 વાર બન્યું એટલે લેખરાજે પરિમલને ફોન પર જ પૂછ્યું, તમે શી રીતે આ ખબર મેળવો છો? તો પરિમલે ફોન ઉપર ચર્ચા કરવા પહેલાં ના પાડી દીધી. પછી થોડી આનાકાની બાદ જણાવ્યું કે મારી પાસે એક સિદ્ધિ મંત્ર છે. અમુક પ્રકારના મંત્રો થકી અમારું યંત્ર બધું જ કહી આપે છે. આ જાણી લેખરાજનો જીવ જરા વધારે ઉંચકાયો, ઉત્કંઠિત થયો. પરિણામે લેખરાજે આ તંત્રયંત્ર કે મંત્રયંત્ર જે કંઈ હોય એનો પૂરો તાગ કાઢવાનો દ્રઢ વિચાર કર્યો. એને ચિંતાતુર સ્થિતિમાં જોઈ એની વહુ રત્ના વારંવાર પૂછવા લાગી, પણ એની આગળ એ ભાગ્યે જ પોતાની મનની ચિંતા વ્યક્ત કરતો. કમાણી ક્યાંથી થાય છે, કેવી રીતે થાય છે એ વિશે બહુ બહુ તો થોડી વાતો કરતો. કારણ કે એનું કોઈ પોતાનું દફતર નહીં, ઓફિસ નહીં, ખાસ ધંધો નહીં, અને દોલત મળતી રહેતી એટલે તે બાબતમાં ધર્મપત્નીને થોડું ઘણું તો કહેવું પડે એટલું એ કહેતો. પણ આ યંત્રસિદ્ધિની વાત જાણ્યા બાદ એનું મન વધારે વ્યગ્ર થવા માંડ્યું. ત્યારે એણે એ ઘટના પણ રત્નાને કહી, અને રત્નાને પણ આવી વિચિત્ર ન મનાય એવી વાતનો તાગ મેળવવા જિજ્ઞાસા થઈ. એને લઈને પતિ પત્ની ઘણીવાર એ તાગ કેમ મેળવવો એની ચર્ચા પણ કરતા થઈ ગયા. હવે લેખરાજ અને પરિમલ વચ્ચે સારી એવી વાતચીતની આપલે થતી રહી. પરિમલ એણે મારેલી ધાપ વિશે ઠંડા કલેજે જાણ કરે, અને લેખરાજ વધારે ને વધારે જિજ્ઞાસુ બનતો જાય. આ વાતચીતને પરિણામે પરિમલ પોતાની માગણી પર વધારતો જાય, અને આમ જો ઘાટ ચાલ્યા કરે તો એનો છેડો કેદી આવે એ ચિંતામાં લેખરાજે એક દિવસ એનું તંત્રયંત્ર કે યોગમંત્ર જે હોય તે બતાવવા કહ્યું, અને એનું સંચાલન પણ જોવા તત્પરતા બતાવી. પરિમલે એ યંત્ર ગમે તે માણસ ઉપયોગ કરી શકે એ પણ જાહેર કરી બેઠો હતો, એટલે લેખરાજે એ યંત્ર પોતે ખરીદી લે તો એની તકલીફોનો અંત આવે, અને એ ખરીદે તો એની શી કિંમત આપવી પડે, તેમજ એની વ્યવસ્થા, સંચાલન અને પરિણામની પણ જાણકારી બતાવી ખાતરી કરી આપે એ વિશે પણ એક દિવસ એક બાગના ખૂણામાં ખાનગી ચર્ચા પણ કરી લીધી. પરિમલે વેચવા તૈયાર થયો. એ માટે એણે ઠીક ઠીક જેવી મોટી રકમની માગણી કરી, અને એ યંત્રની સિદ્ધિનું પ્રમાણ બતાવવા પણ એણે કબૂલ કર્યું. પણ એ માટે શરત એટલી જ હતી કે લેખરાજને એકલો જ એ સ્થળે લઈ જાય, ત્યાં એનો પરચો બતાવે અને ખાતરી કરાવી આપે. આ ગોઠવણ પણ કબૂલ કરવામાં આવી. આ બાબતની અકળામણ અને મૂંઝવણ લેખરાજને એ હદ સુધી થઈ ગઈ કે એણે આ છેવટના કબાલાની પોતાની વહુને પણ બધી વાત કરી, અને એ માટે આપવાની પૂરી પૂરી કિંમતની પણ એને વહુને જાણ કરી. ધર્મપત્ની રત્નાએ તો આ સાંભળીને આભી જ બની ગઈ, કારણ લેખરાજ જો એની કિંમત ચૂકવે તો એમાં અત્યાર સુધી કરેલી લગભગ બધી કમાણીનો એમાં મેળ આવી જતો હતો. પોતે બે જણા વગર દોલતે રસ્તામાં રખડતા થઈ જાય, એટલું જ નહીં પણ નવેસરથી ફરી જિંદગી શરૂ કરવી પડે, અને આ પ્રકારના ધંધામાં હર વખત મળે છે એવી સફળતા ન મળે તો જિંદગીનું જોખમ ખેડવું પડે, એ પણ રત્નાએ જાહેર કર્યું. ભારે ખેદ પ્રગટ કરીને રડી પણ ખરી. એના જવાબમાં લેખરાજને એની વહુની એ ચિંતા ટાળવામાં બહુ મુસીબત નડી નહીં, કારણ કે એકવાર આવું યંત્ર હાથમાં આવી જાય, વ્યક્તિઓ પાસે પૈસા ક્યાં છે, કોની બેગમાં શું શું છે, કોઈએ પોતાની બેગ યા મૂડી યા પૂંજી ક્યાં સંતાડી છે, કોઈ છુપા છપના કેવા એકઠા ચોકઠા ગોઠવે છે, કોઈ કેવી બાજી રમવા ધારે છે, આવી અસંખ્ય વાતોની એ અગાઉથી જાણ થઈ જાય તો ચૂકવેલી કિંમતની પૂરતી દોલત તો મહિના માસમાં સહેલાઈથી કમાઈ શકાશે. એની ગણતરી કરાવી આપી અને પછી વહુને શાંત કરી. આખરે આખરી સોદો નક્કી થયો. એ સાથે પરિમલે લેખરાજને એકલા મધરાતે દૂર દૂર લઈ જવાની યોજના પણ નક્કી કરી. એ પ્રમાણે શહેરથી ઘણી દૂર એક નિર્જન સ્થાનમાં આવેલી નાની કોઠડીમાં લેખરાજને લઈ જઈ બાજુના એકાંત રૂમમાં ગોઠવેલું યંત્ર બતાવ્યું. ત્યાં એક બાજટ હતો. એ ઉપર એક ઊભી તકતીમાં અંદરથી ખેંચાઈને આવતો કાગળ હતો. તે કાગળ ઉપર અક્ષરો લખાતા આવે, હા યા ના, યા રકમ યા બહુ જ ટૂંકા વાક્યોમાં બની રહેલી યા બનવાની ઘટના લખાતી રહે. ગમે તે વ્યક્તિ એ બાજટ આગળ બેસી બાજટ પાસેના બે બટનો દબાવે, ત્યાં લખેલો એક સાદો મંત્ર મનમાં ત્રણ વાર બોલે, પછી ફરી બે બટનો દબાવે અને સામેની તકતીમાંથી કાગળ ઉપર જવાબ લખાઈને આવે. આનો તાક કાઢવા માટે લેખરાજને બેસાડવામાં આવ્યો. પરિમલે એને બધી સૂચનાઓ આપી હતી, તે પ્રમાણે એ મંત્ર બોલ્યો, બટનો દબાવ્યા અને પછી પ્રશ્નો પૂછ્યા. પ્રશ્ન મોટેથી પૂછવાનો રહે છે, એટલે એણે પહેલાં તો પોતાની પાસે રોકડ નાણું કેટલું છે તે પૂછ્યું, તો એનો તે જવાબ લખાઈને આવ્યો. એમાં લેખરાજની મનની જે વાત હતી તે જ પ્રગટ થઈ. એના ખાતામાં જે કાંઈ બેંક અકાઉન્ટ હતું તે પણ 2-5 રૂપિયાની હેરફેર સાથે ત્યાં પ્રગટ થયા બાદ એણે બીજો પ્રશ્ન પૂછ્યો, અને અત્યારે મારી વહુ રત્ના શું કરતી હશે? તો જવાબ આવ્યો કે અમુક સિનેમામાં એની બહેનપણી સાથે સિનેમા જોવા ગઈ છે. વળી એમાં ફિલ્મનું નામ પણ લખાઈને પ્રગટ થયું. આમ બે બાબતો પૂરી થતાં પરિમલે હવે વધારાના સવાલો પૂછવાની ના પાડી. સામાન્ય રીતે આ યંત્ર રોજનો એક જ સવાલ હલ કરી આપે છે. આજે વળી બે પ્રશ્નો થયા એટલે હવે વધારે સવાલો પૂછવા નહીં એમ નક્કી કર્યું. પણ એટલાથી લેખરાજને તો ખાતરી થઈ ગઈ હતી કે ખરેખર આ યંત્ર કરવા જેવું યંત્ર તો છે જ. જે રકમ એણે પરિમલને આપવાની હતી તે રકમ લગભગ એના બેંક અકાઉન્ટમાં આવેલી રકમ જેટલી હોય લેખરાજે કિંમત ઘટાડવાની માંગણી કરી, પણ પરિમલે એવા સોદા કરવાની ના પાડી. પરિમલને એવી બીજી સિદ્ધિ મેળવતા દાયકાઓ થઈ જાય, અને આવું યંત્ર બને કે ન પણ બને આ તો સિદ્ધ હતું જ એવી ચર્ચા બાદ સોદો નક્કી થયો. બીજે દિવસે રોકડું નાણું આપી ખરીદી પાકી કરવાની, તેમાં અલાયદા બંગલાની ચાવી, એમાં દાખલ થવાની રીત વગેરે સમજાવી આપવાનું પણ નક્કી થયું. વધારામાં જે દિવસે એને પૂરા પૈસા આપે તે દિવસે પરિમલ લેખરાજ સાથે ત્યાં આવે એમ નક્કી થયા બાદ બંને પાછા ફર્યા. બીજે દિવસે સોદો થઈ ગયો, પરિમલને રોકડા પૈસા મળી ગયા. બંને મધરાતે આ નિર્જન સ્થળે પહોંચ્યા. પરિમલે લેખરાજને બહારના ખંડની ચાવી આપી. લેખરાજ અંદર સવાલ જવાબ કરવા બીજા ખંડમાં દાખલ થઈ બાજટની આગળ બેઠો. દરમિયાન પરિમલ તરત જ બહાર નીકળી પોતાની મોટરમાં સવાર થઈ ત્યાંથી ઝડપભેર પાછો ચાલ્યો ગયો. મૂળ વાતે તો પેલા ઓરડામાં હતું તો એમ જ, પણ પેલા કાગળમાં લખાણ આવતું નહોતું. લેખરાજ પાસે હવે આખી રાત હતી. એને ધીમે ધીમે આ દગાનું ભાન થવા માંડ્યું. જ્યારે બાજેટ અને તકતી બંને આસપાસની યોજના તથા ગોઠવણ જોવા ખસેડમુક કરી, એમાં નીચે નાનું ભોયરું ત્યાં સ્ટૂલ પર માણસ બેસી શકે અને કાગળ પર લખી જવાબ ઉપર પ્રગટ કરી શકે એવી એણે કરામાત જોઈ. પણ એના બેંક અકાઉન્ટની અને એની પત્નીની એ જ સિનેમામાં હતી એ વાત કાગળ ઉપર શી રીતે આવી એનો તોડ તરત તો એના મગજમાં બેઠો નહીં. આખી રાત ભારે વિમાસણ અને ચિંતામાં તથા જાગરણ કરી કાઢી. દગાનું ભાન થતાં વિવિધ વિચારો આવવા માંડ્યા. એ કહેવાતો યંત્રને તેણે તોડી ફોડી નાખ્યું અને સુનમુન જેવો બેસી રહ્યો. સહેજ અરૂપરું અજવાળું થતાં એના મગજમાં કંઈક પ્રકાશ દેખાવા માંડ્યો. તેવો જ એ કોટડીને એમને એમ મૂકીને જ્યાંથી આવ્યા હતા એ રસ્તે ચાલવાનું શરૂ કર્યું. આશરે 8-1 કિલોમીટર ચાલ્યા બાદ કંઈ વાહનની ભાળ મળતા તે બાજુ થઈ વાહન પકડી એ સીધો પોતાના ઘેર પહોંચ્યો. ત્યારે સવારના 10 થઈ ગયા હતા. લેખરાજ, રત્ના અને પરિમલ ત્રણે પૂરા લોભી એ તો સ્પષ્ટ વાત હતી. લેખરાજના લોભમાં રત્નાનો સ્વાર્થ હતો. લોભ અને સ્વાર્થમાં એણે પોતાની જૈફી અવસ્થાનો વિચાર ના કર્યો અને દેખાવડી ધર્મપત્નીના સૌંદર્યમાં વિશ્વાસ રાખ્યો. રત્નાને તો પૈસા જોઈતા જ હતા, પણ એ પરિમલને ઓળખથી થઈ અને બંનેનો પ્રેમ સંબંધ વધતા પરિમલે આ દાવ આજમાવ્યો. રત્ના મારફત લેખરાજની બધી પ્રવૃત્તિની પરિમલને જાણ થતી. પરિમલે પોતાનું નામ છુપાવેલું જ રાખ્યું. તે જ રાતે પરિમલ અને ભોયરામાં લખી આપનારો સાથીદાર અને રત્ના ક્યાંના ક્યાં ભાગી ગયા એની શોધ તો લેખરાજ જ્યારે કરશે ત્યારે ખરો, પણ એ શોધને પરિણામે એના હાથમાં એની મૂડી યા ધર્મપત્નીની મૂડી પણ આવવાનો જરા જેટલો સંભવ ન જણાતા એ શોધખોળ કરવાના વિચારને માંડી વાળી એના મૂળ ધંધાને વળગી રહેવું કે નહીં એની ભાંજગઢમાં પડ્યો.